તારીખ 20/1/1989 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 40 અને 41 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 27
પ્રરૂપણા કરનાર માટે આત્મજ્ઞાન અથવા સ્વાનુભવ થયા પહેલા સ્વાનુભવના વિષયમાં નિશંકતા આવી શકતી નથી એવી અવસ્થામાં જિજ્ઞાસો વધારે ઉચિત છે. પણ એવી અવસ્થામાં ઉપદેશક થવો એ હાની કરતા છે અને એમાં ઘણા ભય સ્થાનો છે. ઉપદેશકના સ્થાને બેસતા પોતે જેનું પ્રતિપાદન કરે છે અને જે સિદ્ધાંત પોતે પોતાની રીતે સમજ્યો છે એનું પ્રતિપાદન કરે છે. કોઈ સિદ્ધાંતની અંદર બીજી વાત કરે તો પોતાના પ્રતિપાદનનું પોતે રક્ષણ કરે એવી પરિસ્થિતિમાં આવે છે. અને હું કહું છું એ બરાબર છે અને એ બરાબર છે એના માટે આટલી આટલી વાત મારા પ્રતિપાદનના સમર્થનમાં હું રાખું છું. પરિણામે જિજ્ઞાસા બંધ થાય છે અને એ વાદ વિવાદનો અહમ બુદ્ધિનો વેસ્ટિક પોઈન્ટનો મુદ્દો બની જાય છે. એટલે સ્વયંથી પ્રતિપાદન સિદ્ધાંતની રક્ષા કરવામાં બને છે એમ કરતાં કરતાં તત્વજ્ઞાનમાં વિવાદ ઊભો થાય છે અને પોતાની માન્યતાને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવામાં બને છે. આવા બધા પ્રકારના પરિણામની અંદર જે સૌથી મોટું નુકસાન એ છે કે દર્શનનો તીવ્ર થાય છે. સ્વાનુભવનું કોઈ પ્રતિબંધક કારણ હોય તો દર્શનનું છે. સ્વાનુભવનું પ્રતિબંધક કારણ જ્ઞાનાવરણી દર્શનાવરણી નથી. અંતરાય તો સહકારી કારણ છે પણ વિચારવા જેવો વિષય એ છે કે સ્વાનુભવ જ્ઞાનની પર્યાય હોવા છતાં પણ સ્વાનુભવ રૂપી જ્ઞાનની પર્યાયને આવરણ કરનાર જ્ઞાનાવરણી નથી દર્શન મૂળ છે. એટલે દર્શન મોહના પરિણામ તીવ્ર થાય તો ઉપશમ થવાની પરિસ્થિતિને એ પ્રતિકૂળ છે અને દર્શન મોહના પરિણામ જો શક્તિ હીન શક્તિવાળા થાય એની શક્તિ ઘટે હીન થાય તો ઉપશમ જેની શક્તિ ઘટે એને દબાવી શકાય. ઉપશમ એટલે દબાવવું કેમકે પ્રથમ તો મિથ્યાત્વના પરમાણુ છે દબાય છે ત્યારે એને ઉપશમ કહેવામાં આવે છે. જોરમાં હોય એને તો દાબી શકાય નહીં. માણસને પાણીમાં પણ તરવું હોય તો હામા પૂરે ન તરી શકે. પાણીનું જોર હોય તો સામા પૂરે ન તરી શકે. શાંત પાણી હોય તો ગમે એ બાજુ તરી શકે તળાવમાં. પણ નદીનું પાણી હેમાપુરનું હોય તો તરી ન શકે. એમ દર્શન મોહ તીવ્ર હોય એને ઉપશમ થવાનો સવાલ નથી. પ્રથમ ઉપશમમાં જેને આવ્યું છે એને તો દર્શન શક્તિહીન થવી જોઈએ. તો ક્યાં ક્યાં તીવ્ર થાય છે એને ખ્યાલમાં હોય તો મુશ્કેલી નથી. અને ક્યાં ક્યાં એ હીન થાય છે દર્શન મોહની શક્તિ એ ખ્યાલમાં હોય તો એ ઉપાયમાં એ પ્રવર્તે અથવા એવા દોષથી બચવા માટે સાવધાન રહે. એટલે થોડું અમે ઝીણું કાયતું છે એનું કારણ છે. સૌથી મોટો દુશ્મન અનંત સંસારમાં રખડાવનાર દર્શનમાં છે, એની શક્તિ ઘટ્યા વિના સ્વાનુભવની નજીકતા થતી નથી અથવા સ્વાનુભવ માટે કોઈ અવકાશ થતો નથી. એટલે આ કારણથી પણ તત્વ પ્રતિપાદન કરવા વાળા એને, અથવા તત્વ પ્રતિપાદન કરનાર કોઈ વાંચનકાર પોતે ન હોય, પણ એવું પણ બને છે કે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ક્ષુક્ષ્મ વિશેષ થવાથી પોતે તત્વજ્ઞાનની વાત કોઈ પણ જગ્યાએ કરતો કરી બેસ કરે છે, કરતો હોય છે, પણ એની તત્વદ્રષ્ટિ આ બરાબર નહીં. તત્વદ્રષ્ટિ આમ હોવું જોઈએ, તત્વજ્ઞાનમાં આમ છે એમ શાસ્ત્ર વાંચ્યા પછી કે એ વિષયમાં ક્ષુક્ષ્મ વિશેષ થયા પછી તત્વજ્ઞાનની વાત તો ક્યાંય થવાની જ છે, ત્યારે સામે બીજી વાત પણ આવવાની સંભાવના છે. તો ત્યાં વિવાદમાં ન ખેંચાઈ જાય. વિવાદમાં ખેંચાતા શું થાય છે કે જે પોતાને ક્ષુક્ષ્મમાં બેઠો છે એનો આગ્રહ થાય, એની પકડ થાય, એના ઉપરનો અહમ પણ વધે, ત્યારે પોતાની વાતને સાચી ઠરાવવા અને પ્રતિપક્ષની વાળાની વાતને ખોટી ઠરાવવાના પ્રયાસમાં જાણે અજાણે પડી જાય છે, અને એ પણ એના માટે નુકસાનનું કારણ છે. ત્યાં પણ વિવાદમાં દર્શનમાં વધવાનો સવાલ ઉભો થઈ જાય છે. એટલે એનો અર્થ એ થાય છે કે મુમુક્ષુએ તત્વજ્ઞાનની ચર્ચા કરવી તો પણ કેવી પરિસ્થિતિ મારે એને કરવી, કે ચર્ચામાંથી એની સંશોધક વૃત્તિ એ ચાલવી જોઈએ કે આમાંથી કેટલું ઊંડું જવાય છે, આ ચર્ચાના પ્રયોજન જે છે આપસની અંદર મુમુક્ષુ એમાંથી જે ચાલતો વિષય હોય એ વિષયની અંદર જે આત્મહિતની દિશામાં કેટલું ઊંડું જઈ શકાય છે, કેટલું ઊંડું સમજી શકાય છે, કેટલું ઊંડું ચર્ચી શકાય છે કે વિચારી શકાય છે ચર્ચાના માધ્યમથી, ચર્ચાને અંતે ચર્ચાની ફળશ્રુતિ રૂપે પોતે આત્મહિતના વિષયમાં એ દિશામાં કેટલો વિચારી શકે છે, વિચાર વધારી શકે છે, વિચારમાં જઈ શકે છે, કે એ અંગેના કોઈ સામેથી વિચાર આવતા હોય તો કેમ અંગીકાર કરી શકે છે, કેમ પકડી શકે છે, સમજી શકે છે, ગ્રહણ કરી શકે છે, એટલો પૂરતો તત્વચર્ચાનો એને પ્રસંગ રાખવો જોઈએ મોક્ષ મોક્ષની વચ્ચે વાદ વિવાદમાં જવા માટે. એટલે એક તો એને એક પાળા બાંધી દેવી જોઈએ કે જેને દર્શન મૂળનો અભાવ કરવો છે એવા આત્માર્થી જીવે આત્મજ્ઞાન થયા પહેલા ઉપદેશકના સ્થાનથી દૂર રહેવાનો અભિપ્રાય રાખો, બીજાને ઉપદેશ દેવાના અભિપ્રાયથી દૂર રહેવો. અને એ જાતનો પ્રયત્ન રાખો, કદાચ કોઈને કોઈની હિતબુદ્ધિથી કહેવાય જાય તો પણ એમ કેવું કે આ તો એક મારું સૂચન છે, લાગ્યું એટલું મને લાગે છે એમ કહું છું, તમને વિશેષ જાણકાર અમને ભૂલ લાગે તો જુદી વાત છે, અથવા મારો કોઈ આગ્રહ નથી, હું કોઈ ઉપદેશ નથી, સહેજ હિતબુદ્ધિ એ જે લાગી ગઈ તમને સૂચન કર્યું છે આથી વધારે કાંઈ મારો આગ્રહ નથી, એનો કોઈ ઉપદેશ નથી. સુદૈવ શાસ્ત્ર વાંચન કરવું પડતું હોય તો ભાઈ સાધર્મીઓ ભેગા થાય છે કે મંડળ છે કે ગમે ત્યાં ભાઈ તમે સમજાવો, તમે વાંચન કરો, બધા સાંભળો છો બીજાને, તમારે જેટલું ફાવશે ને કે તમારે જેટલું બીજા સમજતા નથી કે વાંચન નથી કે અમને લોકોને ખ્યાલ પડતો નથી ને તમે સમજાવો, એમ વાંચન કરવું પડતું હોય તો પોતાને મને વાંચન કરવા દેતા નથી તો પરિસ્થિતિ જ ન હોય આત્માર્થીને, પણ બીજા કે એને કરવું પડતું હોય તો મુખ્યપણે એને શું કરવું, કે મુખ્યપણે પરમાર્થના માર્ગને અનુસરવાના હેતુભૂત એવા સત્પુરુષના ગુણગાન ભક્તિ મુખ્યપણે કરવી પોતાના સ્વાદ સામૂહિક સ્વાધ્યાયના સ્થાનમાં પોતાને બેસવું પડતું હોય વાંચનના સ્થાને તો એને મુખ્ય આ કામ કરવું કે સત્પુરુષના ગુણગાન કરવા સત્પુરુષ ભક્ત પ્રત્યે ભક્તિ વધે પોતાની આને સાંભળના એવા રસથી એને એ વિષયને અવારનવાર વાંચનમાં સ્થાન આપવું અને એ બહુ સહેલાઈથી આપી શકાય છે. કોઈ એમ કે કંઈ તો વિષયાંતર કરવા જેવું થાય એમ નહીં. જો આ વચનો સત્પુરુષના છે, આચાર્યના વચનો હોય તો એને અનુરૂપ સત્પુરુષોએ શું વચનો કહ્યા છે, શું કહે કહી રહ્યા છે, શું કહે છે અત્યારે રેફરન્સ આપીએ છીએ, બીજા શાસ્ત્રોનો આપીએ છીએ, સત્પુરુષનો આપીએ અને આપીને એના પ્રત્યેની ભક્તિ વિશેષ થઈ શકે છે. સત્પુરુષના ગુણગાન ભક્તિ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના, પ્રમોદ ભાવના એટલે મહિમા, વિશેષ મહિમા વધે. સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના, કોઈને વિરોધ ન થાય, કોઈ વિરોધ થાય તો એમાં કેટલો અપરાધ થાય છે એ બધે ઉપદેશના દર્શનમાં રસમંદ પડે છે. એમાં એ શાસ્ત્રનું વાંચન કરનારનો પણ દર્શનમાં મંદ પડે છે, સાંભળનારનો પણ દર્શનમાં મંદ પડે છે. સ્વપર બંનેને ઉપકારી છે એ વસ્તુ. અથવા સજીવન મૂર્તિના આશ્રય તત્વ પ્રચાર પ્રસારની પ્રવૃત્તિ કરતા દોષથી બચી શકે છે. એટલે કે વિદ્યમાન સત્પુરુષ હોય એને સજીવન મૂર્તિ કહે છે. એમની આજ્ઞા અનુસાર એમના આશ્રય તત્વનો પ્રચાર કરવામાં આવે તો સ્વચ્છંદના દોષથી બચે, નહીંતર ક્યાંક ને ક્યાંક સ્વચ્છંદ આવી જાય એને ખબર ન પડે. એટલે એ જરા વિશેષ લક્ષમાં રાખવા એવું જરૂરી છે. વાંચનમાં સવારે પણ વાત ચાલી હતી એ બે વખત હમણાં તત્વ પ્રચાર કોણ કરી શકે, તત્વ પ્રચાર કરવાનો અધિકાર કોને છે. એક તો જ્ઞાનીને છે, માર્ગ જોયો છે એને છે, માર્ગ જેને જોયો નથી, વસ્તુ જોઈ નથી એને એનો પ્રચાર કરવાનો એનાથી બની શકતું, બની શકે જ નહીં. છતાં સત્પુરુષથી વાત સમજ્યો હોય, જાણી હોય, પોતાની પાત્રતા કંઈ વિશેષ હોય, ક્ષોભસમ વિશેષ હોય, એટલો ક્ષોભસમ નહીં પણ પાત્રતા સહિતનો ક્ષોભસમ વિશેષ હોય અને તત્વ પ્રચાર સત્પુરુષના ઉદ્દેશનો વિતરાગી વચનોનો પ્રચાર થાય એવી ભાવના હોય તો સત્પુરુષની આજ્ઞા એ સત્પુરુષના આશ્રયે તે કર્તવ્ય છે. એમને કરવા યોગ્ય નથી, કેમ કે પોતે ક્યાં ભૂલ કરશે એને શું ખબર પડશે, કોણ એને રોકશે. એ રીતે દર્શન મોહનાર દોષથી બચવા માટે એ વિષય જેટલો બની શકે એટલો વધારે ઇકતાલીસ ઉપદેશક પોતે અપરિણામી રહીને ઉપદેશ કરતા તેમજ વક્તવ્યમાં સિદ્ધાંત તૂટતા તેમજ અધ્યાત્મ રસ રહિત ઉપદેશક દર્શન મોને માટે છે. આ પણ વક્તાને માટે વાત છે, વાંચનકાર માટે વાત છે કે જે વાંચનકાર જે વિતરાગી શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે છે તો એને એ વિષયની અંદર પોતાનું પરિણમન થાય એવો પ્રયત્ન હોવો જોઈએ. ખાલી વાંચન કરવું પ્રયત્ન વિનાનું એના માટે અનુકૂળ નથી, વાંચન કરનાર માટે અનુકૂળ નથી. આ એક બહુ મહત્વની વાત છે. એકલી કોરી ધારણા થી વાંચન કરે અને પ્રયત્ન ન હોય તો નુકસાન થતા વાર ના લાગે. ચોક્કસ લાગુ પડી જાય. પહેલા તો જે પોતે વાંચન કરતા ન હોય, વાંચન કરતા હોય તો પણ ઉપદેશક નો અભિપ્રાય નહીં રાખવો જોઈએ. એ 40 ના બોલ માં આવ્યું. પહેલા થોડી ચર્ચા કરી હતી કે મોક્ષ હોય ને આપસમાં તત્વ ચર્ચા કરતા હોય તો કઈ રીતે કરવી, ફરીથી જરા રિપીટ કરી કે ચર્ચાના માધ્યમથી, આપસમાં ચર્ચા કરવાનું એક સાધન થયું, માધ્યમ થયું કે બે મહિના, બે જણા, ચાર જણા કોઈ તત્વની વાત કાઢી તો પોતે પરમાર્થ માર્ગમાં અથવા પરમાર્થના વિષયમાં આ ચર્ચાના નિમિત્તે કે આ ચર્ચાના માધ્યમથી એ દિશામાં કેટલું વધુ વિચારી શકે છે, વધારે સંશોધન કરી શકે છે, કેટલું વધારે ગ્રહણ કરી શકે છે, એ જિજ્ઞાસાથી ચર્ચા કરે. કેમ કે જે વિષયથી પોતે અજાણ્યો છે એમાં આમ જ હોય ને બીજી રીતે ન હોય એવો આગ્રહ કરવા જતા ચર્ચાની અંદર વાદ વિવાદનો પ્રશ્ન ઊભો થશે કે મારું સાચું તમારું ખોટું, પોતાનું સાચું ઠરાવવા માટે મહેનત કરશે, આમાંનું ખોટું ઠરાવવા મહેનત કરશે, અને એના માટે શાસ્ત્રના આધાર ગોતશે. પરિસ્થિતિ એવી ખરાબ થઈ જશે કે પછી એ શાસ્ત્રમાં છે ત્યારે પોતાની વાત સાચી ઠરાવવા માટે ક્યાં ક્યાં જગ્યાએ કઈ કઈ વાત આવે છે એના ઉપર દ્રષ્ટિ રહેશે, નજર એના ઉપર રહેશે. એટલે હિત બુદ્ધિથી સ્વાધ્યાય, અંગત સ્વાધ્યાય નહીં રહે, આ દર્શન હોવી દો. શાસ્ત્ર સામે છે ને દર્શન મો બી દો. શાસ્ત્ર તો દર્શન મો ઘટાડવાનું નિમિત્ત છે આને વધે. કેમ કે એને તો કેવું છે મારી વાત મજબૂત છે, એના માટે બધું કેવું છે, એના માટે એને વાત ક્યાંથી મળે છે એ પકડી લેવી છે, ક્યાંથી મળે ત્યાં સ્વાર થઈ જવું છે. પરિસ્થિતિ એવી ઊભી થશે કે એના અભિપ્રાય અનુસાર વાત નહીં હોય તો પણ ભળતી વાત હશે અને એવી રીતે જ પકડશે. એટલે અપેક્ષા ફેર થશે, જ્યાં જે કહેવાની અપેક્ષા છે એ પોતાની અપેક્ષામાં ઘટાડશે, અર્થઘટન એવી રીતે કરશે. કેમ કે એને ચર્ચામાં એવી રીતે સ્થાન પકડ્યું કે હું સાચો. એટલે એ સ્ટાઇલ, એ પદ્ધતિ છોડી દેવી ચર્ચાને, ચર્ચામાં એ પદ્ધતિ એને દાખલ થવું, અથવા કોઈને સમજાવવા ચર્ચા નહીં કરવી, કોઈને સમજાવવા માટે કોઈ વાત કરી દેવી નહીં કે હું તમને આ જાણે ઉપદેશ આપું છું કે આ વાત તમને સુધારવા માટે આપું છું. માનો કે કોઈને કહેવાનું મન થયું કે એને આમ નહીં કરવું જોઈએ, તો એને એમ કહેવું ભાઈ તમારા હિત માટે મને આમ લાગ્યું એટલે મારાથી આમ કહેવાયું, તમને એમાં મારા કરતાં વિશેષ વિચારી શકતા હો તો મારો કોઈ આગ્રહ નથી, મારે ભૂલ દેખાય તો મને ખુશી દેખાય છે, એમાં મને વાંધો નથી, પણ મને આટલું લાગ્યું એટલે કીધું છે, સંભવ છે કે તમને વિશેષ વિચાર આવે કે કોઈ બીજા વિશેષ આ સંબંધમાં કોઈ તજજ્ઞ હોય એને તમે પૂછી લેજો, મને છે લાગે છે એટલા માટે તું જ કહું છું, મારો આગ્રહ પૂરો નથી. એમાં એક હિત વિચાર આવતા વાત કરી દઉં છું, સૂચન જ કરું છું, આગ્રહથી વાત ન કરું, એમ તત્વ ચર્ચામાં આગ્રહ છે ને એમાંથી વિવાદ ઊભો થાય છે અને આગ્રહમાંથી કશાય પણ ઊભો થાય છે, બે વાત ઊભી થાય છે અને એ નુકસાન કરે છે. એ વાત થોડી ચર્ચી લીધી છે. એવી બાબતમાં વિશેષ વિચારવું જ્યારે પોતે મોક્ષના સ્થાને છે અને જ્યાં જ્યાં પોતાને તત્વજ્ઞાન સંબંધિત વાત કરવાનો પ્રસંગ રહેતો હોય ત્યાં, અથવા કોઈ વાત કહેવા જેવી લાગે તો સત્પુરુષના નામે કહેવી કે ગુરુદેવ આમ કહેતા હતા એના ઉપરથી હું તમને આમ કહું છું, મારી સમજણ પ્રમાણે, મારી આટલી સમજણ છે, તમે તમારી વિશેષ સમજણ હોય બીજી વાત છે, પણ મને એમ લાગે છે એટલા પૂરતી આ વાત કરું છું કે કોઈ સત્પુરુષ જેનાથી આપણને એ ન્યાય બેઠો હોય અને કહેવા જેવું લાગતું હોય તો એના નામે વાત કરે. પછી આપણે મેં કીધું છે એ વાતનો આગ્રહ નથી રહેતો અને મારું નથી માનતા એ વાત નથી રહેતી કે આ ભાઈને કીધું પણ મારું માયનું નહીં અને આપણે કોઈ વાત નથી. આપસમાં ચર્ચા થતી હોય ત્યારે તો એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે, ત્યારે તો સંશોધક બુદ્ધિ જ રાખવી જોઈએ કે એમાં આ પરમાર્થના વિષયમાં કેટલું ઊંડું આ તો ચર્ચા કરતાં કરતાં જઈ શકાય છે, જવાનો પ્રયત્ન કરવો જોઈએ વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે, એ રીતે પણ આગળ જઈ શકાય છે. પોતે આત્મજ્ઞાન થઈ જાય ને નિશંક થઈ જાય એની બીજી વાત છે, પણ જ્યાં સુધી નિશંક અવસ્થા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી સંદિગ્ધ અવસ્થા છે, એ અવસ્થાની અંદર કેટલીક મર્યાદા પોતાની સમજી લેવી જોઈએ, નહીતર નુકસાન કરી બેસે પોતે પોતાને. એટલી વાત છે. એટલે એના ઉપરથી બીજા મુદ્દા લીધા છે કે વાંચન કરતા ઉપદેશક હો કે વાંચન કરતા પોતે અપરિણામી રહીને ઉપદેશ કરે, અપરિણામ એટલે એને કાંઈ લેવા દેવા નથી, આ તો બધાને ઉપદેશ જ દેવાની વાત છે, એ ચોક્કસ પોતાને નુકસાન કરશે. બીજું કે વાંચન કરતા પોતાના વક્તવ્યમાં સિદ્ધાંત તોડે ક્યાંય તો બહુ મોટો અપરાધ થાય, એને ઉચ્ચસૂત્ર પ્રરૂપણા કહેવામાં આવે છે. વિષય વાંચનકાર માટે બહુ જવાબદારી દ્રષ્ટાંત લઈએ કે જ્ઞાનનો વિષય છે આત્માનો, જ્ઞાન નામનો જે પર્યાય છે એને સ્વપર પ્રકાશ જ્ઞાનને કહ્યું છે. એ જ જ્ઞાનને એમ કહ્યું છે કે છદમસ્તનું જ્ઞાન સ્વપર પ્રકાશક હોવા છતાં એક કાળે એક જ પદાર્થ એક જ વિષયને યોગ ચાલે, એક કાળે બે વિષયને જાણી ન શકે. હવે આ બાબત બેથી કયો સિદ્ધાંત પકડવો, આ વાત નક્કી છે કે છદમસ્થનો ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાનથી પ્રવર્તતો હોવાને લીધે કોઈ પણ એક ઇન્દ્રિયના વિષયને જ એ વિષય કરી શકે. હવે શાસ્ત્રમાં એ વાત પ્રસિદ્ધ છે કે જાય છદમસ્થ હો જાણે કે જ્ઞાન સ્વપર પ્રકાશક છે, શું કરશો કઈ બાજુ ચાલ કોની પકડ કરવી એ રીતે વિચારવું. પ્રશ્ન થોડો આપણે ત્યાં પેચીદો બન્યો છે પણ હજી આટલી સૂક્ષ્મતાથી તો હજી એમાં નથી કોઈ તત્વ ચર્ચા ચાલતી. હજી તો જે અત્યારે જે થોડો વિવાદ ચાલે છે એ તો બહુ જાડો ચાલે છે, પણ આ એક ઘણી વાર વિચાર આવે છે પણ બહુ લંબાતો નથી એટલે પછી ચર્ચામાં લેતો નથી. એક બે દિવસથી થોડોક વિચાર લંબાય છે એ વિષયમાં. હવે આ પરિસ્થિતિમાં શું કરો, શાસ્ત્રમાં એવી પણ વાત આવે છે કે જ્ઞાન બંધનનું કારણ જ્ઞાન બંધનું કારણ નથી. બંધનું કારણ મિથ્યા શ્રદ્ધા અને ચારિત્ર દર્શન મોહનો અપરાધ તે મિથ્યા શ્રદ્ધા અને ચારિત્ર મોહનો અપરાધ તે રાગદ્વેષ, આ બંધનું કારણ છે. શુભ અશુભ બંધનું કારણ શુભ રાગ અથવા અશુભ અને દર્શન મોહથી અનંતાનુબંધીથી બંધ થાય છે. જ્ઞાન બંધનું કારણ નથી મિથ્યા દ્રષ્ટિનો અને સ્વપર પ્રકાશકપણાનો આશ્રય લઈને ત્યાં સુધી કહેવાય છે કે પરદ્રવ્ય જ્ઞાનમાં જણાય કે તારું જ્ઞાન પરદ્રવ્યને જાણે એથી કાંઈ તારે મૂંઝાવવાની જરૂર નથી. તો જ્ઞાન સ્વદ્રવ્યને જાણે પરદ્રવ્યને જાણે તો સ્વપર પ્રકાશક એનો સ્વભાવ છે, મેં જાણશે એમાં કોઈ વિશેષતા નથી. વિશેષતા નથી પંચાધ્યાયમાં તો ત્યાં સુધી કહે છે કે ગુણદોષનું ઉત્પાદક જ નથી જ્ઞાન, જ્ઞાન ગુણ દોષ નું ઉત્પાદક જ નથી, એટલું બધું કહી દે છે. તો ત્યાં સુધી કે સ્વરૂપ ને જાણે તો ગુણ કરતું નથી ને પરને જાણે તો દોષ કરતો નથી, તાર શું કેવું છે? હરિશ્ર ગાથા છે સંસ્કૃતમાં. જ્ઞાનમાં જે દોષ છે એ વિભ્રમ નામનો દોષ છે મિથ્યા જ્ઞાનમાં. અહીંયા તો એટલો જ પ્રશ્ન છે કે પર પદાર્થને જાણનાર જ્ઞાન પર પદાર્થને જાણવાના કારણે દોષિત છે કે નહીં. જ્ઞાન પર પદાર્થને જાણે છે, કેમ કે એનો પર પ્રકાશક સ્વભાવ છે. તો પર પદાર્થને જાણે છે તેથી તેને દોષ થાય છે કે નથી થતો? પર પદાર્થને જાણ્યો તો એને દોષ નું કારણ બન્યું, એને દોષ નું કારણ છે, આટલો સવાલ છે કે નહીં? અને જો પર પદાર્થને જાણવું દોષનું કારણ હોય તો સર્વથી અધિક દોષિત દોષિત કેવળી હોય, કેવળ જ્ઞાની સૌથી વધારે દોષિત હોય. માટે એમાં શું છે કે મમત્વ છે એ તો ચારિત્ર ગુણનું કાર્ય છે, એ જ્ઞાન ગુણનું કાર્ય નથી. જે દોષ છે એ મિથ્યા અથવા વિભ્રમ નામનો દોષ છે, અને સમ્યક નામનો ગુણ છે. જ્ઞાન સમ્યક જ્ઞાન તે ગુણી છે, ગુણવાન જ્ઞાન છે, અને મિથ્યા જ્ઞાન તે દોષિત જ્ઞાન છે. એવા બે ભેદ છે, પણ જાણવા નહીં જાણવા સાથે એને સંબંધ નથી. પોઈન્ટ જુદો જુદો છે. શાસ્ત્રકાર અહીંયા ઝીણું કાતે છે જરા, જાણવા નહીં જાણવાને સાથે નહીં મેળવો. મથાળું બાંધ્યું છે, ગુણ અને દોષમાં ઉપયોગ કારણ નથી, ઉપયોગ એટલે જ્ઞાનનો વેપાર. ગુણ દોષયો એવમ ન ઉપયોગસ્તિ કારણ હેતુર્ન અન્યતરસ્યાપી યોગવાહે ન ચ અપ્યમ. આ પ્રમાણે ઉપર કહેલા ગુણ અને દોષોમાં ઉપયોગ કારણ નથી, અને ન તો તે બંનેમાંથી કોઈ એકનો હેતુ પણ છે. ગુણનું કારણ પણ નથી ને દોષનું કારણ પણ નથી. પોતે ગુણ દોષ તો કરતું નથી જ્ઞાન, પણ ગુણ દોષનું કારણે પડતું નથી એમ કહે છે, અને સહકારી પણ નથી, નિમિત્ત પણ નથી. દોષરૂપ નથી, દોષના કારણરૂપ નથી, હેતુરૂપ નથી, અને દોષમાં નિમિત્તરૂપ પણ. ત્રણ વાતનો નિષેધ કર્યો છે. હેતુ ન અન્યશ્યાપી યોગવાહી ન કારણ, પેલા કારણ લીધું, પછી હેતુ નહીં, અને યોગવાહી એટલે સહકારી, સહકારી નિમિત્ત નો અર્થ યોગવાહી, યોગ એટલે નિમિત્ત. મૂળ ગાથામાં જે ગાથા જોઈએ એવી જે નથી આવી અહીં સુધીમાં. પહેલા આ વાત કહેવાય ગઈ કે ક્ષોભસમાત્મ જ્ઞાનની બે અવસ્થાઓ હોય છે, એક લબ્ધિરૂપ અને બીજી ઉપયોગરૂપ, બે અવસ્થા હોય છે ક્ષોભસમ જ્ઞાનની. અહીંયા સમ્યક અવસ્થામાં જ્ઞાનાવરણ કર્મના ક્ષોભસમથી થતી જે આત્માની વિશુદ્ધિ તેને લબ્ધિ કહે છે, અને પદાર્થોને જાણવાની ચેષ્ટા કરવી તેને ઉપયોગ કહે છે. હવે અહીં ઉપયોગાત્મક જ્ઞાનનો જ વિચાર થઈ રહ્યો છે. અહીંયા જે પ્રકરણ ચાલે છે એ ઉપયોગનું પ્રકરણ ચાલે છે, લબ્ધિનું નથી ચાલતું. એમ કહે છે તો કહે છે કે કોઈ વાર આત્મામાં તે ઉપયોગ જોડાય છે, એટલે કે નિજ આત્માને જાણે છે તે કાળે, અને કોઈ વાર નથી પણ જોડાતો, સમય જ્ઞાની હોય તો એટલે, અર્થાત તે કોઈ વાર આત્માને ઉપયોગ નથી જાણતો. જ્યારે પદાર્થમાં જોડાય છે ત્યારે ઉપયોગ આત્માને નથી જાણતો, કેવળ લબ્ધિરૂપ જ રહે છે આત્માને જાણવાને કારણે, એમ કહે છે. અથવા કોઈ વાર તે પરપદાર્થમાં પણ જોડાય છે અને કોઈ વાર ત્યાં પણ નથી જોડાતો અને આત્મામાં જોડાય છે. હવે એ પોતે વાત કરે છે કે જે સમયે તે ઉપયોગ નિજાત્માને જાણી રહ્યો હોય ત્યારે તે કાંઈ ઉત્કર્ષ એટલે ગુણ ઉત્પન્ન કરતો નથી. સંસ્કૃતિ એનો એ રીતે છે કે સ્વસ્મિન એવ ઉપયોગ તો ન ઉત્કર્ષાય સ વસ્તુ તો, આત્માને કોઈ ગુણ નથી એમ કહે છે. અને જે સમયે તે પરપદાર્થને પણ જાણી રહ્યો હોય તે સમયે વાસ્તવમાં કંઈ અપકર્ષ ઉત્પન્ન નથી કરતો, એટલે હાનિ નથી કરતો. ઉત્કર્ષ એટલે વૃદ્ધિ કરવી અને અપકર્ષ એટલે હાનિ કરવી. પરવસ્તુને જાણે ત્યારે કંઈ આત્માને હાનિ નથી કરતો, અને સ્વ આત્માને જાણે ત્યારે આત્માને કંઈ ઉત્કર્ષ કરતો નથી, આત્માને ઉન્નતિ નથી કરતો. આત્મા એટલે આત્માની અંદર જે ગુણની વૃદ્ધિ થાય તેને ઉત્કર્ષ કહે છે, દોષની વૃદ્ધિ થાય તેને હાનિ કહે છે. ગુણ દોષનો એમણે પરિભાષા કરી છે કે સંપૂર્ણપણે સમ્યક દર્શનની હાનિ થવી અથવા કેટલાક અંશે તેની હાનિ થવી અથવા સંવર અને નિર્જરામાં હાનિ થવી અથવા સંવર અને નિદ્રામાંથી બેમાંથી કોઈ એકનો વિનાશ થવો અથવા બંનેનો વિનાશ થઈ જવો, આને દોષ કહેવામાં આવે છે. આ દોષની પરિભાષા છે. અથવા આગળ વધીને વિશેષ વાત કરે છે, ઉપાદેય પુણ્યબંધની હાનિ થવી અથવા તે ઓછું થઈ જવું. કોઈ જગ્યાએ પુણ્યબંધ ઉપાદેય છે, જેમ કે આગળ એક વાત ચાલી ગઈ છે કે ધર્મ અને ધર્મી ધર્માત્મા એના ઉપર કોઈ પ્રકોપ થતો હોય તો સમ્યક દ્રષ્ટિ અથવા ધર્મી જીવ, ધર્મનો અનુરાગી જીવ, મંત્રથી, તંત્રથી, શક્તિથી, શસ્ત્રથી અને જે કોઈ સાધન હોય એ સાધનથી પ્રતિકાર કરે અને તે પુણ્યબંધનું કારણ છે, તો ત્યાં ઉપાદેયરૂપ પુણ્યબંધ છે, એમાં હાનિ થવી તે દોષ છે. બહુ જૂનું કાંતે છે. ઉપાદેય પુણ્યબંધની હાનિ થવી અથવા ઓછું થઈ જવું અથવા પાપબંધની ઉત્પત્તિ થવી અથવા પાપબંધનો ઉત્કર્ષ થવો અથવા પાપબંધની ઉત્પત્તિ થવી એ વગેરે ઉત્કર્ષ રૂપે કંઈક ઉદ્વેલન વગેરે થવું, આ બધા દોષ કહેવાય છે. આ દોષની પરિભાષા ત્રણ શ્લોકમાં પૂરી કરી નાખે. એવી રીતે ગુણની પરિભાષા કરે છે, ગુણ દોષ કોને કહેવા, કે સમ્યક દર્શનની ઉત્પત્તિ થવી, તેની અંશરૂપે વૃદ્ધિ થવી અથવા નવી નિર્જરા થવી અથવા કાંઈક નવો સંવર થવો અથવા સંવર અને નિર્જરા બંનેની અંશરૂપે વૃદ્ધિ થવી, તો વાયસ વર્ષા જ હોય. જે દોષથી વિપરીત ગુણ છે, ગુણથી વિપરીત દોષ છે, વાયસ વર્ષા સામે સામે હોય છે. અને શાસ્ત્ર પદ્ધતિમાં તો એકદમ પદ્ધતિ સર્વાદ હોય છે આ બધી. અથવા બંનેમાંથી કોઈ એકનો ઉત્કર્ષ થવો અથવા પુણ્યબંધ થવો, આ બધી ઉપાધિ પુણ્યબંધની હાનિ છે ને, એટલે હામે હામટી લેવું, અથવા તેની વૃદ્ધિ થવી અથવા પુણ્યબંધના અપકર્ષણમાં હિંતા ન થવું, આ બધાને ગુણ કહેવામાં આવે છે. આ ગુણ એને ગુણ કહી દીધો, એને વિશાળ પરિભાષા લીધી છે, એટલે એકલી શુદ્ધિ નથી લીધી પણ વિશુદ્ધને ગુણમાં લીધો છે, એને વિશુદ્ધિ કહેવાય છે અને એ ગુણમાં લીધો છે. આ ગુણ અને દોષમાં ઉપયોગ કારણ નથી એમ કરીને આ ગાથા છે કે એનો ગુણ દોષરૂપ પોતે નથી, એમાં હેતુ નથી અને એમાં નિમિત્ત પણ નથી, એવી ગાથા એટલે. પિતૃજીનું કાંઈ તો છે શાસ્ત્રકારે વિશેષ વિચાર કરીએ તો એટલા માટે વાત લઈએ છીએ ચાલુ ચર્ચાના અનુસંધાનમાં કે તત્વજ્ઞાનનું નિરૂપણ કેટલું બધું સૂક્ષ્મ હોય છે અને એ નિરૂપણ કરવા કરનારની જવાબદારી કેટલી બધી હોય છે અને નહીતર કેટલી બધી પોતે પોતાના માટે મુશ્કેલી ઊભી કરે કે જ્ઞાન એક એવી ચીજ છે કે સ્વપર પ્રકાશક હોવા છતાં છદ્મસ્થ અવસ્થામાં એકને જ વિષય કરે બેને વિષય ન કરી શકે એકલા ઉપયોગની ચર્ચામાં એ વાત છે એકને જ વિષય કરે બેને ન કરે પણ ઉપયોગને લબ્ધમાં શું બેને વિષય કરે હવે સ્વપર પ્રકાશકનો અર્થ બે રીતે થાય છે એક દીવાની સાથે દ્રષ્ટાંતથી લેવામાં આવે છે એ દીપક છે એ સ્વપર પ્રકાશક છે પોતાની જાતને જાહેર કરે છે પ્રસિદ્ધ કરે છે આ દીવો છે અને એના પ્રકાશમાં જે ઘટપટ આદિ પદાર્થો પેલા અંધારામાં નહોતા દેખાતા એને પણ જાહેર કરે છે કે આ બીજા પદાર્થો પણ છે એ દીવાથી બે કામ થયા એમ જ્ઞાન અન્ય પદાર્થને હૈયાતી એને પ્રસિદ્ધ કરે છે અને પોતાની હૈયાતીને પણ પ્રસિદ્ધ કરે છે અને બે રીત છે એમાં દીવાના દ્રષ્ટાંતે કે કેવળ જ્ઞાનીએ છ દ્રવ્યને બતાવ્યા છ દ્રવ્યમાં તો પાંચ રૂપી છે ને એક રૂપી છે છતાં છ દ્રવ્યને બતાવ્યા તો કેવળ જ્ઞાનમાં છ દ્રવ્ય પ્રકાશમાન પ્રકાશિત થયા તો સાથે સાથે કેવળ જ્ઞાન પણ પ્રકાશિત થઈ ગયું કે છ દ્રવ્યને જાણનાર કોણ બીજાના જ્ઞાનમાંથી જેને કોણ શું થયું દીવાની જેમ એ બીજાના જ્ઞાનમાંથી કે જો કેવળ જ્ઞાનમાં છ દ્રવ્ય પ્રકાશિત થતા હોય તો આપોઆપ કેવળ જ્ઞાનની અંદર પોતાનો પણ કેવું સ્વરૂપ છે એ પ્રકાશિત થઈ જ ગયું કે જે છ દ્રવ્યને જાણે તે કેવળ જ્ઞાન છ દ્રવ્યમાં પોતે આવી ગયા ઘણા પોતે આવી ગયા તો પોતાને પણ જાણે અને સ્વપરને બેને જાણનાર કેવળ જ્ઞાન થઈ ગયું જો સ્વપરને જાણનાર કેવળ જ્ઞાન નિર્દોષ હોય તો કોઈ પણ સ્વપરને જાણનાર જ્ઞાન નિર્દોષ જ હોવું જોઈએ એમાં દોષ કેવી રીતે સ્થાપિત કરશો તમે જો સ્વપરને જાણનાર કેવળ જ્ઞાન નિર્દોષ હોય તો કોઈ પણ જ્ઞાન જે સ્વપરને જાણે એને તમારે નિર્દોષ સ્વીકારવું જ રહ્યું પક્ષપાત કરવાનો ક્યાં સવાલ ઊભો થાય છે કે કેવળ નિર્દોષને આ દોષિત છદમસ્ત તો પરને જાણતા રાગ કરે છે તો કે પરને જાણતા રાગ કરે છે એ ચારિત્ર એનો એનો દોષ છે જ્ઞાનનો નહીં જ્ઞાન તો એની ઘટરૂપ શક્તિમાં સ્વપરને જાણવાનું જ છે તેનો ગુણ થયો જેટલો વિકાસ લીધો એટલો એનો ગુણ થયો ને શક્તિ ખીલી એટલો દોષમાં કેમ લઈ જવાય એટલે દ્રવ્યાનુયોગથી વિષયને વિચારવો અધ્યાત્મને વિચાર અધ્યાત્મના દ્રષ્ટિકોણથી વિષયને વિચારવો અને બંનેને સાથે રાખીને વિચારવો આ બધું જેના જ્ઞાનમાં ખુલ્લું હોય એ પ્રતિપાદન કરી શકે જેવા તેઓનું કામ નથી મિત્ર વાદ વિવાદને બખેડા થવા સિવાય બીજું શું થાય એમ ભાઈ દ્રવ્યાની યોગથી આ વાત આટલી મર્યાદામાં છે અધ્યાત્મમાં આ વિષયને આમ પણ લઈ જવાય છે બંનેને સાથે રાખો તો બંને વાતનો એક સાથે ખ્યાલ રહીને બંનેનું સંતુલન રહી શકતું હોય તો એનો પ્રતિપાદન નિર્દોષ છે અને નહીતર ક્યાં કેટલો લોચો ઊભો થાય કે એવું મુશ્કેલ છે આવી પરિસ્થિતિ છે નિર્દોષ છે પણ ત્યાં દ્રવ્યાનું યુગમાં એકલું જ્ઞાન જુદું પાડીને વાત છે એટલે અહીંયા અધ્યાત્મ ક્યાં સ્પર્શે છે કે જ્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચાર કરવો હોય ત્યારે કોઈ એક ગુણને સર્વથા જુદો પાડી શકાતો નથી આ પાયાનો સિદ્ધાંત છે અધ્યાત્મનો સ્વતંત્ર સિદ્ધાંત છે અથવા એક બીજી વાત વિચારીએ કે જેમ ચારે અણુયોગને પોતપોતાના અણુયોગના સિદ્ધાંતો છે, ચારે અણુયોગને પોતપોતાના સિદ્ધાંતો છે, એમ અધ્યાત્મને પણ પોતાના સિદ્ધાંતો છે. અને એ આગવા સિદ્ધાંતો છે ચારે અણુયોગથી. તો અહીંયા અધ્યાત્મ એમ કે છે કે કોઈ એક ગુણને સર્વથા જુદી જુદો પાડીને વિચારી શકાય નહીં, અધ્યાત્મ માના લઈ જઈ શકાય એમ, તો દોષની ઉત્પત્તિ થાય, અધ્યાત્મ તૂટે. તો અધ્યાત્મ પણ ન તૂટવું જોઈએ અને દ્રવ્યાનુયોગ પણ ન તૂટવું જોઈએ, આ બે વાત એવી છે કે વેપારી ગ્રાહકને સમજાવે એમાં ભાવ પણ એને લેતા આવડવો જોઈએ અને ગ્રાહકને ખોટું ના લાગવું જોઈએ કે મેં તને લૂંટ્યો છું. એનું નામ જ્ઞાન કળા કીધી છે, જ્ઞાન કળા એની વાત છે. ક્યાંય એને નામ દુભાય નહીં કોઈ જગ્યાએ, ન અધ્યાત્મ દુભાય, ન દરમિયાન દુભાય, કોઈ નહીં દુભાય નહીં એને ટૂંકામાં કોઈ નહીં દુભાઈ નહીં, એનું નામ સમજે હું તો કોઈ મહાસમર્થ આચાર્ય છે, આચાર્ય છે હું કોઈ, એ વાત સ્પષ્ટ થાય છે. કોઈ રાજમલજી કે કોઈ પંડિતનું રચેલું નથી, આચાર્ય છે કોઈ, કોઈ ને કોઈ આચાર્ય છે. એક બે જગ્યાએથી વાત નીકળે છે કે આમાં કોઈ આચાર્ય છે, ફાટ ફાટ ઉગાડે છે. એટલી તો પોતે શંકાઓ ઉભી કરે છે, કેટલા દ્રષ્ટાંતો દે છે, એક વાત ઉપર કેટલી પણ ચારે બાજુથી ચર્ચા કરે છે, બહુ ચર્ચા કરે. જે વિષય આત્મા ખૂબ ચર્ચા કરે, બસો 300 ગાથા છે એક દ્રવ્યને સિદ્ધ કરવામાં, કારણ કે પાયાનો વિષય છે. નહીં સાધારણનું કોઈ કામ નથી આમાં, બહુ બહુ ગ્રંથ ગણો સૂક્ષ્મ છે. આમાં તો જાણે લિટરલ ટ્રાન્સલેશન છે ને, શબ્દશર ટ્રાન્સલેશન નથી આમાં, એ સ્વામચંદભાઈએ કર્યું છે પણ બધી જગ્યાએ એને બરાબર નથી કર્યું. તેમ આમાં લિટરલ ટ્રાન્સલેશન હોવાથી અનુવાદની ભૂલ તો ઘણી છે, ક્યાંક ક્યાંક તો બરાબર મખનલાલજી પ્રમાણે બધું લઈ લીધું છે એટલે અભિપ્રાયમાં ક્યાંક 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 છે ગડબડ. એ તો સંસ્કૃતના વિદ્વાન છે એટલે એને તો તરત જ ખ્યાલ આવે કે આમાં તો અનુવાદની દ્રષ્ટિએ તો ઘણી ભૂલો છે, કોઈ કોઈ શબ્દના અનુવાદ નથી, કોઈ વખત આખા ગાથામાં જ અનુવાદનો ફેર છે. પણ એ મખણલાલજીનું હિન્દીમાંથી ગુજરાતી એણે સ્પષ્ટ લીધું છે, પછી ફરીને વાંચ્યો એનો ઉપોદઘાત. અનુવાદકના બે બોલ એમ કરીને પોતે જ બે શબ્દો લખ્યા છે પોતાના તરફથી, સંસ્કૃત તરફથી ઉપોદઘાત લખ્યો એ બીજી વાત, એ પોતે લખી દીધો એ બીજી વાત, પણ અનુવાદકના બે બોલ કરીને પોતે લખ્યું છે સંક્ષિપ્તમાં. પેલા તો પ્રશંસા કરી છે ગ્રંથની પહેલા પેરેગ્રાફમાં, પછી બીજા ત્રણ પેરેગ્રાફ લખ્યા છે, બીજા પેરેગ્રાફમાં લખે છે કે આ શાસ્ત્રો ઉપર સૌથી પ્રથમ હિન્દી ટીકા પંડિત શ્રી મખણલાલજી શાસ્ત્રીની સુબોધિની ટીકા નામે પ્રસિદ્ધ છે. તેમના લખવા મુજબ પહેલાંની રચાયેલી સંસ્કૃતની હિન્દી કોઈ ટીકા તેમના જોવામાં આવી નથી, એટલે મખણલાલજી પહેલાં છે એમ પોતે પોતે લખી ગયા છે. તેમના પછી પંડિત દેવરંજનજી, પંડિત ફૂલચંદજી વગેરે વિદ્વાનોએ હિન્દી ટીકા લખી છે. પ્રસ્તુત ગુજરાતી અનુવાદ સુબોધિની હિન્દી ટીકાનો સીધો અનુવાદ છે, એમ નથી કહેતા કે હું સંસ્કૃતનો સીધો અનુવાદ કરું છું, હિન્દીનો હું અનુવાદ ગુજરાતીમાં કરું છું, સંસ્કૃતનો નહીં. સંસ્કૃતનું ભાષાંતર નથી કરતા, હિન્દીનું ભાષાંતર, હિન્દીમાં જે લિખ્યું નથી ગુજરાતી કર્યું. આ પહેલાં શ્રી સોમચંદમ થલાલ શાહ તરફથી ગુજરાતી અનુવાદ, એક ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. બસ આ ટ્રસ્ટ વતી મને અનુવાદ કરવાનું કહેવામાં આવતા મેં મારી શક્તિ અનુસાર તે કાર્ય કર્યું છે. પંડિત શ્રી મખનલાલજી શાસ્ત્રી કૃતિ હિન્દી ભાષા ટીકા સુબોધિનીનો જ આ અનુવાદ છે. જરૂર શબ્દ સંસ્કૃતનો અનુવાદ છે એ પોતે જ નથી કહેતા, પેલા હિન્દી લખ્યું છે અને ગુજરાતી કર્યું છે ને એમાં કાળજી રાખે છે. હિન્દી ગુજરાતી કરવામાં કાંઈ ભૂલ નથી ને, સંસ્કૃતને એમણે ટચ કર્યો હોય એવું લાગતું નથી, કારણ કે પોતે સંસ્કૃતના વિદ્વાન છે. તરત ખ્યાલ આવી જાય, મળશે એટલે પૂછશો કે સંસ્કૃતમાં કોઈક શબ્દોનો જ અનુવાદ રહી ગયો છે એવું છે, તરત એવી કહે છે મારો ખ્યાલ છે. તમે ખ્યાલ આવ્યો છો તો કહેશો મારો ખ્યાલ છે, સંસ્કૃત જાણે શાંતિ. પ્રવચન સારમાં ની ચર્ચા ચાલી છે અને આચરણના અધિકારમાં ચાલી છે કે એક જ્ઞેયથી જ્ઞાનનો ઉપયોગ બીજા જ્ઞેય ઉપર જ્યારે જાય ત્યારે એને જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા કહેવામાં આવે છે. અને એને જ્ઞાનનો દોષ લીધો છે, પણ આમ વિચારીએ તો એ ચારિત્રનો દોષ છે, કેમ કે ધ્યાનમાં એ પલટો ખાય છે. એક જ્ઞેયથી બીજા જ્ઞેય ઉપયોગ કે ચંચળતા થઈ ગઈ ઉપયોગ, તો એ ચારિત્રના મુખ્યપણે એમાં ચારિત્ર આવે છે. પ્રવૃત્તિ જ્ઞાનની હોવા છતાં પણ કેમ કે એક ગુણ સર્વથા જુદો પડે નહીં, લક્ષણથી પ્રયોજનથી નામથી જુદો પડે તો વસ્તુથી જુદો ન પડે. અધ્યાત્મમાં સર્વથા જુદો પાડે તો મિથ્યા થઈ જાય, કેમ કે જુદી વસ્તુ થઈ જાય, ગુણે જુદી વસ્તુ થઈ જાય, એ તો પડી શકતો જ નથી. એટલે પર્યાયાર્થિક નહીંથી કથનચિત ભિન્ન છે ગુણ, દ્રવ્યાર્થિક નહીંથી કથનચિત અભિન્ન છે ગુણ. વસ્તુથી વસ્તુભૂત છે, એ તો વસ્તુની વિશેષતા વસ્તુભૂત છે એમ છે. એટલે અધ્યાત્મમાં એ વસ્તુ દ્રવ્યાર્થિક નહીં મુખ્ય છે, પર્યાયાર્થિક નહીં ગૌણ છે. એનું કારણ પણ એ છે, સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, તો એનો એ મુખ્ય સિદ્ધાંત છે કે જ્ઞાન નાનપણે આવી રીતે જુદો પડતો હોવા છતાં પણ સર્વથા જુદો પાડીને એને અધ્યાત્મમાં ન લઈ જવાય. પછી જ્ઞાન હોય, પુરુષાર્થ હોય, શ્રદ્ધા હોય, ચારિત્ર હોય, તો એનો અધ્યાત્મનો સિદ્ધાંત. એટલે જે જ્ઞાનના અહીંયા સંક્રમણ કીધું છે એને સંક્રાંતિ કીધી છે, જ્ઞપ્તિ પરિવર્તન જે પ્રવચન સારમાં કીધા એને અહીંયા સંક્રાંતિ કીધું છે. સંક્રાંતિ બે અપેક્ષાએ થાય છે, પર્યાયથી પર્યાયાંતર થવું એને પણ સંક્રાંતિ કહે છે, અને જ્ઞેયથી જ્ઞેયાંતર થવું એને પણ સંક્રાંતિ કહે છે. તો જ્ઞેયથી જ્ઞેયાંતર થવું એ મુખ્યપણે આચરણના અધિકારમાં જતો હોવાથી એને ચારિત્રનો દોષ કહેવામાં આવે છે, બીજા જ્ઞેયને જાણવું એ દોષનું કારણ નથી. અને જ્ઞેયને જાણવું તે દોષનું કારણ નથી, એમ કરીને જ્ઞાનને નિર્દોષ ઠરાવે છે. જ્ઞાનને હવે ત્યાં અધ્યાત્મમાં કેવી રીતે લઈ જવું, તો કે જે જ્ઞાતા દ્રષ્ટા પણ એ જ્ઞાન છે, જે માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ રહે છે, એમાં તો સ્વપરનું પ્રકાશન સહજ છે, સ્વવેદાય છે, પરનો કોઈ આકાર ઝળકે તો જ્ઞાનને કાંઈ લેવા દેવા નથી. અચ્છા, એમાં કે જ્ઞાનમાં એક બીજી પ્રવૃત્તિ થાય છે મુખ્ય ભાવન, તો એમાં સ્વ છે એ મુખ્ય રહી જાય છે, પર જણાતું હોવા છતાં ગૌણ રહી જાય છે. છદમસ્તના જ્ઞાનમાં આ એક પ્રવૃત્તિ છે મુખ્ય ગુણ. સ્વપર પ્રકાશક જ્ઞાન હોવાથી સ્વ તે મુખ્યપણે રહે છે જ્ઞાનમાં, પર ગૌણ પણ રહે છે. બસ વાત પૂરી થઈ ગઈ. પણ